नमो अरिहंता नमो सिद्धानं नमो आयणिहं नमो उवजयानं नमो दोर्सवसाहुनं मंगलं भगवान वीरो मंगलं गौतमगणि मंगलं कुंदकुंदार्यो जयधर्मोऽस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारम् भेतारम् कर्मभूतम् ज्ञातारम् विश्वतत्त्वानाम् वन्दे तद्गुणवन्दे आज श्रीमद् प्राचार्य जी समाधि दिनना निमित्त हमणा ज आपणे एना जीवन कथानकना अमुक प्रसंगो जोया। હવે આપણે થોડું ગિયર ચેન્જ કરીએ છીએ અને આપણે તત્વાર્થ સૂત્રમાં બીજા અધ્યાયના આધારે જે સંસારી અને જીવોના ભેદ સંસારી અને મુક્ત જીવોના ભેદો છે એની આપણે ચર્ચા શરૂ કરીએ છીએ। તત્વાર્થ સૂત્ર ગ્રંથાધિરાજ એમાં 10 અધ્યાયો છે। દશાધ્યાયે પરિચ્છિન્ને તત્વાર્થે પઠિતે સતી આવે ને 10 અધ્યાયમાં જે 7 તત્વો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે। એ 7 તત્વોમાંથી સૌથી પહેલા જે જીવ તત્વ એનું વર્ણન પહેલા 4 અધિકારમાં કરવામાં આવ્યું છે। હમણાં જે આપણે બીજો અધિકાર ભણીએ છીએ એનો જીવ તત્વનું વર્ણન છે। જે પહેલો અધિકાર આપણે ભણીને આવ્યા એમાં પણ જીવના પહેલા તો સમ્યક દર્શન કેવી રીતના પ્રગટ કરવું એટલે કે શ્રદ્ધાભક્તિની વાત આપણે કરી અને પછી સમ્યક જ્ઞાનના ભેદ પ્રભેદ આદિ આપણે જોયા છે એટલે મિથ્યા જ્ઞાનના ભેદ પ્રભેદ પણ આપણે જોયા એટલે જ્ઞાનની ચર્ચા આપણે કરી। દર્શન અને જ્ઞાન એટલે શ્રદ્ધા અને જ્ઞાનની ચર્ચા આપણે પહેલા અધિકારમાં કરી। બીજા અધિકારમાં જે આપણે 1 થી લઈને 7 સૂત્ર જોયા એમાં શેની વાત આપણે કરી 1 થી 7 સૂત્રમાં શેની વાત આપણે આવી આપણે બીજો એક ટોપિક ભણી લીધો ને હમણાં જીવના 5 અસાધારણ ભાવોની ચર્ચા આપણે કરી બરાબર 1 થી 7 સૂત્રમાં 5 અસાધારણ ભાવોની ચર્ચા કરી। એના પછી 8મું અને 9મું સૂત્ર જે આપણે છેલ્લા 2-3 ક્લાસમાં લીધું એમાં આપણે શેની વાત કરી એમાં આપણે ઉપયોગની વાત કરી કે જીવનું લક્ષણ શું છે ઉપયોગ છે બરાબર એમાં કેટલા ઉપયોગ છે તો દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એ 2 પ્રકારના ઉપયોગ છે। દર્શન ઉપયોગના 4 ભેદ છે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન અને કેવળ દર્શન અને જ્ઞાનોપયોગના 8 ભેદ છે 5 સમ્યક જ્ઞાનની પર્યાયો છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન અને 3 કુજ્ઞાનની પર્યાયો છે કુમતિ જ્ઞાન કુશુ જ્ઞાન કુઅવધિ બરાબર। આ બધાની ચર્ચા આપણે ડિટેલમાં કરી દર્શન કોને કહેવાય જ્ઞાન કોને કહેવાય એની આપણી વાત થઈ ગઈ। હવે જો આપણે 10મું સૂત્ર જે જીવના ભેદ એની વાત આપણે લાસ્ટ ટાઈમ શરૂ કરી હતી થોડીક ચર્ચા આપણે કરી હતી આજે આપણે થોડું આગળ વધારશું। આ 10મા સૂત્રમાં જ 5 પરાવર્તનનો ટોપિક આપણને આવે છે એની આપણે આજે ભૂમિકા બાંધીશું અને જો ટાઈમ મળશે તો દ્રવ્ય પરાવર્તન આજે શરૂ કરશું બરાબર। આ આજનો આપણો ટોપિક જો સૂત્રનો સૂત્ર વાંચીએ છીએ આપણે સૂત્ર પાઠ કરીએ છીએ ભાઈ 10મું સૂત્ર કાઢજો જરા સૂત્રનો ટોપિક શું છે કે જીવના ભેદ આજે બીજો અધિકાર જે ચાલે છે આપણો એ બીજા અધિકારમાં જીવોની વાત આપણે કરીએ છીએ બરાબર। તો અસાધારણ ભાવ જોયા અને લક્ષણ જોયું હવે 10મા સૂત્રથી લઈને લગભગ આગળ ઘણા બધા સૂત્ર સુધી 40-50મા સૂત્ર સુધી એ જીવના ભેદોની ચર્ચા આપણને આવશે। તો અલગ અલગ રીતે જીવના ભેદો પાડવામાં આવે છે સૌથી મુખ્ય ભેદ શું છે કે સંસારી જીવો અને મુક્ત જીવો બરાબર એ સૌથી મુખ્ય ભેદ છે ને। તો જે સૂત્ર છે સંસારીનો મુક્તાશ્ચ સંસારીનો મુક્તાશ્ચ એનો અર્થ આપણે જોઈએ છે જીવ સંસારી અને મુક્ત એવા બે ભેદવાળા છે. સંસારી જીવ કયા અને મુક્ત જીવ કયા? બોલો, સંસારી કયા અને મુક્ત કયા? હા, જે સિદ્ધ ભગવાન છે એ મુક્ત છે. અરિહંત ભગવાન પણ હજી સંસારી કહેવાય છે. ઉપચારથી ભલે આમ આત્માથી એટલે અનંત ચતુષ્ટયાદી પ્રગટ કરીને એ મુક્ત થઈ ગયા છે, પણ હજી મનુષ્ય શરીરના નિમિત્તથી હજી આ મધ્યલોકમાં રહે છે. કર્મ આદિનો એમને ઉદય છે એટલે હજી એ સંસારી ઉપચારથી કહેવાય છે. જો સેકન્ડ લાઈન વાંચે અર્થનું, કર્મ સહિત જીવોને સંસારી અને કર્મ રહિત જીવોને મુક્ત કહેવામાં આવે છે. જે જે જીવો કર્મથી બંધાયેલા છે એ બધા સંસારી જીવો છે, અને જે જે જીવો કર્મથી રહિત થઈ ગયા એ હવે મુક્ત છે, તો એ બધા સિદ્ધ ભગવાન એ મુક્ત છે. જો સૌથી પહેલા તો એ પહેલા પોઈન્ટ ક્લેરિફાઈ કરી નાખે, આ પોઈન્ટ આપણે પારિણામિક ભાવ વખતે પણ જોયો હતો કે સ્વભાવના અપેક્ષાથી જોઈએ તો વિશ્વના બધા જીવો સમાન છે. સ્વભાવથી જોઈએ તો બધા જીવો સમાન છે, તો જેવી રીતના ભવ્ય જીવો અને અભવ્ય જીવો પણ સ્વભાવથી સમાન છે, પણ પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ કરવાની યોગ્યતા છે કે નહીં એમાં ફરક પડે છે. એ પર્યાયગત ફરક છે. સિમિલરલી અહીંયા સંસારી જીવ અને મુક્ત જીવ, એ પર્યાયમાં જીવ સંસારી છે અને પર્યાયમાં આ મુક્ત જીવો છે, પણ સ્વભાવથી જોઈએ તો એ બધા જ જીવો સમાન છે. આપણે એ પણ જોયું હતું પહેલા કે વિશ્વમાં છ દ્રવ્ય કીધા છે. છ દ્રવ્ય કીધા છે ને, તો જીવ એક જ પ્રકારનું દ્રવ્ય છે. ત્યાં સંસારી જીવ ને મુક્ત જીવ એવા બે ભેદ ત્યાં કરી નાખ્યા નથી, એટલે સ્વભાવથી બધા જીવ જીવની અંદર જ છે. જેટલા પણ અનંતાનંત જીવો આખા વિશ્વમાં છે એ બધા જ જીવો જીવ દ્રવ્યની અંદર કેટેગરાઇઝ થયા છે ને, ખ્યાલ આવે ને? હવે એની અંદર સબ કેટેગરીઝ હોઈ શકે, પણ મુખ્ય રીતે જોઈએ તો બધા જીવ જ છે. એટલે સંસારી હોય કે મુક્ત હોય એ બધા જીવ છે અને બધા જીવો સમાન છે. એ અહીંયા પહેલા પોઈન્ટમાં કહે છે. જો આપણે વાંચીએ ટીકાનો પહેલો પોઈન્ટ, આ ભેદો જીવની વર્તમાન વર્તતી દશાથી છે. આ ભેદ કેવી રીતના છે કે જીવની વર્તમાન દશાથી છે, માટે તે ભેદો અવસ્થા એટલે કે પર્યાય દ્રષ્ટિએ છે. દ્રવ્ય એટલે કે નિશ્ચય એટલે કે સ્વરૂપ દ્રષ્ટિએ બધા જીવો સરખા છે. સ્વરૂપથી જોઈએ તો બધા જીવો સરખા છે, વર્તમાન અવસ્થાથી એમાં ભેદ જોવામાં આવે છે. જેવી રીતના આપણે બધા સ્વરૂપથી મનુષ્ય છે, વર્તમાનમાં કોઈ પુરુષ છે કોઈ સ્ત્રી છે, તો એવા ભેદ પણ જોવામાં આવે છે. પણ જનરલ કેટેગરી જોઈએ તો કે બધા મનુષ્ય છે, એવી રીતના જનરલ કેટેગરી બી બધા જીવ જીવ છે અને સમાન છે. પણ એની અવસ્થામાં જોઈએ તો કોઈ સંસારી છે ને કોઈ મુક્ત છે. આ વ્યવહાર શાસ્ત્ર છે. જો આ તત્વાર્થસૂત્ર કેવું શાસ્ત્ર છે? વ્યવહાર શાસ્ત્ર છે. સમય સારાથી જે અધ્યાત્મ શાસ્ત્ર છે ને એ નિશ્ચય શાસ્ત્ર છે. અને જ્યાં દ્રવ્યના ભેદો તત્વ જ્યાં જ્યાં ભેદ ભેદ ભેદની વાત કરવામાં આવે ને એ બધા વ્યવહાર શાસ્ત્ર, ખ્યાલ આવે? તો આ વ્યવહાર શાસ્ત્ર છે, તેથી તેમાં મુખ્યપણે પર્યાય દ્રષ્ટિએ કથન છે. જ્યાં એમ કીધું કે ભાઈ વિશ્વના બધા જીવ સમાન છે, બરાબર, તો એમાં તો હવે કઈ ભેદ પાડવાનો રહ્યો જ નહીં ને. એ તો એક જનરલ પોઈન્ટ કીધો અને યોર ડન વિથ યોર ડિસ્કશન. આપણે એમ કહીએ ને કે ભાઈ બધા જીવો શુદ્ધ આત્મા છે, બધા જીવો સમાન છે. હવે જે પોતાને શુદ્ધાત્મા માને તો એ પણ એ પરમપદને પ્રાપ્ત કરે છે. તો એ ત્યાં અધ્યાત્મનો એન્ડ થઈ ગયો, ખ્યાલ આવે છે ને? અધ્યાત્મ ગ્રંથોનો મેસેજ સંક્ષેપનો છે, એટલે સંક્ષેપમાં એક વાક્યમાં બધું કહી દેવાય. વ્યવહાર શાસ્ત્રનો મેસેજ ભેદ પ્રભેદોનો છે, કે આમાં આ ભેદ, આમાં આ ભેદ, આમાં આ ભેદ, એટલે એનો વિસ્તારનો વિષય છે, ખ્યાલ આવે છે? આમાં વિસ્તાર કરવામાં આવશે એમ અહીંયા કહે છે કે હવે આ જે દસમું સૂત્ર છે ત્યાંથી આગળના બધા સૂત્રોમાં વિસ્તારથી કહેવામાં આવશે કે કયા કયા ભેદો આમાં ગ્રહણ કરવામાં આવ્યા છે, બરાબર? જો વ્યવહાર શાસ્ત્ર છે, તેથી તેમાં મુખ્ય પર્યાય દ્રષ્ટિએ કથન છે. આ શાસ્ત્રમાં મુખ્ય પર્યાય દ્રષ્ટિએ કથન છે. વ્યવહાર પરમાર્થ સમજાવવા માટે કહેવામાં આવે છે, પણ તેને પકડી રાખવા માટે કહેવામાં આવતો નથી. જે જીવ, જે વ્યક્તિ આના ભેદ આદિ પ્રભેદોમાં જ સમજવામાં અટકી જાય અને મૂળ મૂળ પરમાર્થને ન સમજે તો એને તો કઈ ભાવ પકડ્યો જ નહીં, એને શાસ્ત્રના અર્થ જ ન સમજ્યા. આ વ્યવહાર જે કહેવામાં આવે છે એ ઓલા પરમાર્થને સમજાવવા માટે કહેવામાં આવે છે. જે આપણે હમણાં સમજશું હમણાં કે પાંચ પરાવર્તન કેટલા વિસ્તૃત છે. આની પહેલા જે જીવોના પાંચ ભાવ, એનાથી આપણે જીવનું સ્વરૂપ વધારે વિશેષમાં સમજ્યા ને. હવે જયારે સમય સાથે આપણે વાંચીએ, જે આપણે બધું 49મી ગાથા છે ને, કે જીવમાં ગુણસ્થાન નથી, મરણસ્થાન નથી, જીવસ્થાન નથી, આ નથી, તો ત્યારે સમજ્યા છે કે ભાઈ હા, એ બધા તો અદૈહિક, ક્ષયોક્ષમ, ઈચ્છાયુક ભાવો છે. તો એ જીવમાં ક્યાંથી હોય? જીવ તો પારિણામિક ભાવ છે. ચાલો એ વિસ્તારથી એટલે સમજાવ્યું હતું કે એને તમે મૂળ સુધી પહોંચી શકો. હવે જે વિસ્તારમાં જ અટકી જાય ને, મૂળ સુધી ન પહોંચે, તો એને નયોને સમજ્યા જ નથી. ખ્યાલ આવે કે નહીં? તો જો વ્યવહાર પરમાર્થને સમજાવવા માટે કહેવામાં આવે છે, પણ તેને પકડી રાખવામાં આવે, તેને પકડી રાખવા માટે કહેવામાં આવતો નથી. તેથી એમ સમજવું કે પર્યાયમાં ગમે તેવા ભેદ હોય તો પણ ત્રિકાળી ધ્રુવ સ્વરૂપમાં કદી ફેર પડતો નથી. જીવ ગમે તેવી પર્યાયમાં કેમ ન હોય? એ તો પણ જીવ છે ને. બસ એ જીવ છે એના પર દ્રષ્ટિ જો જીવ કરે તો ઓટોમેટિકલી એને બાકીના બધા પદો પ્રાપ્ત થાય છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આત્મસિદ્ધિનું પદ છે. તો જો આ તો એક સાધારણ એમણે પહેલા તત્વની વાત કરી દીધી, હવે એના ભેદોની વાત શરૂ થાય છે. તો હવે આપણે ભેદ પ્રભેદમાં જઈએ છે, ધ્યાનથી સાંભળજો. બરાબર, આપણે શું કીધું? જીવ કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે, સંસારી અને સિદ્ધ. જીવો ટોટલ કેટલા છે? ક્વોન્ટિટીમાં અનંત જીવો છે. હવે અનંતમાંથી બે ભેદ પાડ્યા તો આ બે ભેદમાં કેટલા જીવો છે? સંસારી જીવો કેટલા અને સિદ્ધ જીવો કેટલા? સંસારી કેટલા? અનંત. અને સિદ્ધ કેટલા? એ પણ અનંત. સંસારી પણ અનંત અને સિદ્ધ પણ અનંત. હવે જો વિચિત્ર વ્યવસ્થા કેવી છે જીવો, સંસારી જીવો અનંત, એ અનંત મેજોરિટી ક્યાં છે? બધા નિગોદમાં છે. નિગોદ ઇઝ અ એટર્નલ રિપોઝિટરી. એમ વિચાર કરો, ઇટ ઇઝ એ અનંત જીવોનો એક ગોદામ, એક જથ્થો છે. અને આ બાજુ અનંત ક્યાં છે? સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન અનંત છે. એ નિગોદથી નીકળીને જે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ એટલે નિગોદ, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિ, એ આ બધા એકેન્દ્રિય જીવો થયા. એના પછી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય. પાંચ ઇન્દ્રિયમાં સંજ્ઞી અને અસંજ્ઞી, અને બધા પર્યાપ્ત અને અપર્યાપ્ત, એમ કરીને 14 જીવ સ્થાનો બને છે. તો આટલા બધા જે જીવો છે એ ખાલી વચમાંનું એક ટ્રાન્ઝિશન ઝોન છે. ખ્યાલ આવે? એક બાજુ આ અનંત નિગોદના, એક બાજુ આ સિદ્ધના અનંત, અને વચમાંનો જે ઇન્ટરમીડિયેટ, વચ્ચેની અવસ્થા, આ બાકીના બધા જીવો એમાં છે. આ બાકીના બધા જીવોની સંખ્યા કેટલી? બધા મળીને, બધા મળીને અસંખ્ય જીવો જ છે. ખ્યાલ આવે ને? એ બધા મળીને અસંખ્ય જીવો છે. એકેન્દ્રિય સાધારણ વનસ્પતિ કાય નિગોદના જીવો અનંતાનંદ. આ બાજુ સિદ્ધ ભગવાન કેટલા? અનંતાનંદ. અને આ વચમાંના અસંખ્ય. હવે જો એવો શાશ્વત નિયમ છે, 6 મહિના અને 8 સમયમાં 608 જીવો આ નિગોદમાંથી ઓન એન એવરેજ બહાર નીકળે છે. સોરી, ઓન એન એવરેજનો મતલબ આટલા જ નીકળે છે, પણ અમુક પાછા નિગોદમાં જાય છે તો અમુક એમાંથી પાછા વધારે નીકળે. પણ તમે ટોટલ કરો, નેટ જીવો 608 બહાર નીકળે છે. અને ઇટ ઇઝ અ ફિક્સ્ડ નંબર. બરાબર, 6 મહિના અને 8 સમયમાં એક્ઝેક્ટ 608 જીવો સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. 608 નીકળે છે, 608 સિદ્ધ થાય છે. એટલે આ બેલેન્સ ક્યારે બગડતું નથી. મૂળ પ્રશ્ન મારે એ છે, તમારે ઉપર એક ટાંકી છે, નીચે એક ટાંકી છે, તમે નળ અમુક સ્પીડે ખોલેલો છે, ઉપરની ટાંકીમાંથી પાણી નીચેની ટાંકીમાં આવી રહ્યું છે. નિગોદમાંથી દર 6 મહિને 608 જીવો બહાર નીકળીને અહીંયાની 608 સિદ્ધ દશામાં જાય છે. તો ક્યારેક તો એવો ટાઈમ આવશે ને કે નિગોદની ટાંકી ખાલી થઈ જશે, ની પાછા જાય છે. આપણે કામ કરી લીધું, સમજો કે 100 જીવ પાછા ગયા નિગોદ, સમજો 6 મહિનામાં 100 જીવ નિગોદમાં પાછા ગયા. આપણે નિગોદને બધાને એક સાથે લઈ લીધું, ઇતર કે નિત્ય, ઇતર કે નિત્ય બે નિગોદને એક સાથે લઈ લીધું, એ બધા અનંત છે. બરાબર, જો ધ્યાનથી સાંભળો, સમજો 100 જીવો પાછા ગયા, તો ઓલા 608 નીકળાતા અને 100 પાછા ગયા તો નેટ તો 508 જ થયું. તો એમ નહીં, નેટ 608 નીકળવા જોઈએ, ખ્યાલ આવ્યો? એટલે ઓલા 708 નીકળ્યા હશે અને આ 100 પાછા ગયા, કેટલા પાછા જાય એનો કોઈ ફિક્સ નંબર નથી. તો સમજો 200 ગયા તો ઓલા 808 નીકળવા જોઈએ, નેટ 608 નો નિયમ છે. આટલું ક્લિયર? ઓકે, તો હવે ક્વેશ્ચન તો એ જ રહ્યો ને કે ઉપરની ટાંકીમાંથી પાણી નીચે આવે છે અમુક સ્પીડે, તો ક્યારેક તો ઉપરની ખાલી થઈ જશે કે નહીં? એવી રીતે અહીંયા નિગોદમાં અનંત જીવો છે અને 608 608 608 કરતા કરતા યુની ડાયરેક્શનમાં જાય છે. સિદ્ધમાંથી ક્યારે પાછા તો આવતા નથી, નથી આવતા ને, ક્યારે પાછા સંસારમાં આવતા નથી, આ એક જ દિશામાં જાય છે. તો ક્યારેક તો એવું બનશે કે નહીં કે વિશ્વના બધા જીવો સિદ્ધ થઈ જશે? બનવું જોઈએ કે નહીં? ગણિત તો એમ જ કહે છે કે નહીં? ગણિત તો એમ જ કહે છે. હવે ભગવાન તો કહે છે નથી થતું એવું ખાલી, ક્યારે કેવી રીતના? જો આપણને જવાબ નહીં ખબર છે કે ક્યારે ખાલી થતું જ નથી, અને આપણને મેથ પણ ખબર છે કે ભાઈ લોજિકલી તો ખાલી થવું જોઈએ, થવું જોઈએ, મેક્સિમમ છે, થશે જ, 100% 608 જીવો મોક્ષે જાય જ છે, એનાથી ઓછા નહીં, એનાથી વધારે. બરાબર, તો કેવી રીતના બેસે છે, કેવી રીતના બેસે? હવે જો સમજો, હું એક્ઝામ્પલ આપું છું. સમજો આપણે હોલમાં 50 લોકો છે, 50 લોકો છે હોલમાં, 1 સેકન્ડમાં 1 વ્યક્તિ દરવાજાથી બહાર નીકળે તો 50 લોકોને બહાર નીકળતા કેટલો ટાઈમ લાગે? 50 સેકન્ડ લાગે. બરાબર, ઓકે. હવે સમજો કે આ હોલમાં 500 વ્યક્તિ છે, તો હવે બહાર જતા કેટલો ટાઈમ લાગશે? કેટલો ટાઈમ લાગશે? 500 સેકન્ડ લાગશે કે 500 સેકન્ડ લાગશે. હવે સમજો કે તમારી પાસે એવી કોઈ ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ છે કે જેવો સ્વાધ્યાય પતશે, જેવો સ્વાધ્યાય પતે, અહીંયાથી ખાલી દરવાજો 100 સેકન્ડ માટે જ ખુલ્લો રહેશે, ખાલી 100 સેકન્ડ માટે, ખ્યાલ આવ્યો? એના પછી દરવાજો લોક થઈ જશે. હવે સમજો અહીંયા 50 લોકો જ બેઠા હોય અને 100 સેકન્ડ માટે દરવાજો ખોલ્યો, તો કેટલા લોકો બહાર નીકળશે? 50 એ 50 બધા નીકળી જશે. પણ હવે સમજો અહીંયા 500 લોકો છે અને દરવાજો 100 સેકન્ડ માટે જ ખોલ્યો, તો કેટલા લોકો બહાર નીકળશે? 100 લોકો બહાર નીકળશે. તો અંદર કેટલા રહી ગયા? 400 રહી ગયા. તો પણ હવે લોજિકલી તો તમે વિચાર કરી શકો ને કે ભાઈ દરવાજો ખોલ્યો, દરવાજો ખોલ્યો અને અંદર તો કોઈ આવવાનું નહોતું, ક્લાસ પછી બહાર જ નીકળવાનું હતું, તો બધાએ નીકળી જવું જોઈતું હતું, તો કેમ ન નીકળ્યા? કેમ ન નીકળ્યા? કેમ કે ટાઈમ લિમિટેડ હતો, ટાઈમ કન્સ્ટ્રેન્ડ હતો, ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે જો નિગોદમાંથી 608 608 બહાર જાય છે, ગિવન અનંતાનંત કાળ, ગિવન અનંતાનંત કાળ, બધા નીકળીને સિદ્ધ થઈ જશે. પણ 3 કાળમાં એટલા સમયો જ નથી કે બધા નીકળી જાય, ખ્યાલમાં આવે છે કે નહીં? એટલા બધા જીવો છે કે 3 કાળમાં પણ બહાર નીકળ્યા કરે ને, કોઈ પૂરા નથી. એના તોય પૂરા નથી થતા. કાળ બી અનંત છે તોય પૂરા નથી થતા, એટલા બધા અનંત અનંત જીવો છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો અનંતનું ગણિત છે ને થોડુંક ટ્વિસ્ટેડ છે, કેમ કે કાળ અનંત છે. અહીંયા તો આપણે 100 સેકન્ડને બાંધી દીધું ને, અહીંયા આપણે 100 સેકન્ડને બાંધી દીધું, પણ કાળ તો અનંત છે. એટલે ઇટ ઇઝ અ એમ કે ને સાયક્લિક આર્ગ્યુમેન્ટ કે તમે કોઈ જીવ અનંત છે તો કાળ પણ અનંત છે. કાળ અનંત છે તો જીવ એનાથી વધારે છે કે ક્યારે મોક્ષ નહીં જાય. અરે પણ ગુરુદેવશ્રી તો કહે છે ને કે ત્રણ કાળના સમયો એ જીવ કરતા અનંત ગણા પૂજ્ય, પૂજ્ય કરતા અનંત ગણા ત્રણ કાળના સમય, તો એ પણ અનંત છે. ખ્યાલ આવે ને? આ સાયક્લિક આર્ગ્યુમેન્ટ છે. પણ જો હવે વિચાર કરો થોડો, અનંતનું ગણિત છે ને એ સમજવું થોડું અઘરું છે. આજથી લઈને અનંત કાળ પછી, આજથી લઈને અનંત કાળ પછી, સમજો તમે ટાઈમ એક્સિસ બનાવી, ટાઈમ એક્સિસ બનાવી. ભૂતકાળ પણ અનાદિનો છે, ક્યારે ચાલુ થયો જ નથી, અનાદિનો. ભવિષ્ય કેવું છે એ પણ અનંત છે, ક્યારે પૂરું થયું થવાનું જ નથી. તો કોઈ કહી શકે ને એન્ડ નથી તો અનંત જીવો છે નિગુણમાં, તો જતા રહેશે ને, જતા જ જશે, જતા જ જશે, જતા જ જશે. હવે સમજો વર્તમાનમાં તમે એ ટાઈમ એક્સિસમાં ક્યાંય વચ્ચે છો, અનંત કાળ પછી પણ તમે એ ટાઈમ એક્સિસમાં વચ્ચેથી અહીંયા જ છો, એટલો ટાઈમ મોટો છે. ખ્યાલ આવે ને? ટાઈમ એટલો મોટો છે કે અનંત કાળ પછી પણ આપણે અહીંયા ને અહીંયા જશું, થોડાક જ આમ જશું આગળ. એટલે અનંત કાળ પછી પણ એટલા બધા જીવો છે કે એમાંથી જેટલા સિદ્ધ થયા તો એ ઓલામાં ઘટાડો જ નથી થતો, એટલા બધા અનંત છે. ખ્યાલ આવ્યો કે નહીં? ધ સ્પીડ એટ વિચ જીવો સિદ્ધ થઈ રહ્યા છે, દેટ ઇઝ ઇન્ફાઇનાઇટ સિમિલી સ્મોલર કમ્પેર્ડ ટુ ધ ટોટલ રિપોઝિટરી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ક્યારે નિગોદના જીવો ઓછા થતા નથી, ક્યારે સિદ્ધના જીવો વધતા નથી, અને તોય આ 608 સિદ્ધ થયા જ કરે છે. કેવું ગજબનું ગણિત છે, ગજબનું ગણિત છે ને. જાદુ છે, ઉપરની ટાંકીમાંથી પાણી નીચે આવે છે પણ ઉપરની ખાલી થતી નથી અને નીચેની ભરાતી નથી. સમજાય છે કે કઈ? કેમ કે આવું જ અનંતનું ગણિત છે. બધું લોજિકથી વિચાર કરો કે કેસે છે કે હા આવું હોઈ શકે. જો આપણને પૂરેપૂરું ક્ષયોક્ષમ જ્ઞાનમાં પકડાતું નથી, કેમ કે આપણું જ્ઞાન ઓછું છે, પણ લોજિકલી વિચાર કરો તો હા ડાયરેક્શનલી ઇટ ઇઝ કરેક્ટ. ખ્યાલ આવે છે? એનાથી આપણને કોન્ફિડન્સ આવે છે કે હા જીવો અનંત હશે અને ટાઈમ પણ અનંત હશે. ખ્યાલ આવે છે? જો અહીંયા વાત શું કરશે હમણાં આગળના પેલા પેરેગ્રાફ્સમાં કે સંસારી જીવો કેટલા છે? અનંત છે. અને અહીંયા લખ્યું છે મુક્તા મુક્તાશ્ચ, સંસારીનો મુક્તાશ્ચ, મુક્તા મુક્તાશ્ચ, મુક્તા અને ચ વચમાં જે શ આવ્યો એ ઓલા બે ડોટ આવે અનુષ થઈ ગયું. સંસારીનો મુક્તા ચ, અને આ બેઉ શબ્દ સંસારીનો, સંસારી ન નથી કીધું, અને મુક્તા મુક્ત નથી કીધું, એટલે એક નથી, બેઉ પ્લુરલ છે, અને પ્લુરલ છે એટલે બેઉ જીવો અનંત છે. જો એ સેકન્ડ બુલેટ આપણે વાંચીએ, સંસારી જીવો અનંતાનંત છે. મુક્તાહ શબ્દ બહુવચન સૂચક છે, માટે મુક્ત જીવો પણ અનંત છે એમ સમજવું. આપણે હમણાં સમજ્યા ને કે કેવી રીતના સંસારી પણ અનંત અને કેવી રીતના મુક્ત જીવો પણ અનંત, બરાબર? મુક્તા શબ્દ એમ સૂચવે છે કે પૂર્વે તે જીવની સંસારી અવસ્થા હતી, પણ તેઓએ સાચી સમજણ કરીને તે અવસ્થાનો વ્યય કર્યો અને મુક્ત અવસ્થા પ્રગટ કરી. એમણે સાચી સમજણ પ્રગટ કરી અને મુક્ત અવસ્થા પ્રગટ કરી. જો કોઈ એક જીવની અપેક્ષાએ વિચાર કરીએ, હા જો ધ્યાનથી સાંભળજો, કોઈ પણ એક જીવની અપેક્ષાએ વિચાર કરીએ તો એ જીવને અનાદિ અનંત કાળમાં ઓલવેઝ એ જીવ પહેલા સંસારી અવસ્થામાં હતો અને પાછળથી પોતાનું સાધના કરીને પુરુષાર્થ કરીને મુક્ત જીવ થયો, બરાબર? સંસારી હતો ને મુક્ત થયો, અનંતાનંત જીવોની અપેક્ષાએ વિચાર કરીએ, અનંતાનંત જીવોની અપેક્ષાએ વિચાર કરીએ તો શું એવું કહી શકશું કે પહેલા અનંતા જીવો સંસારી જ હતા અને પછી પોતાનું કલ્યાણ કરીને એ અનંત જીવો હવે સિદ્ધ થઈ ગયા એવું કહી શકશું? જો અનંતાનંત જીવોની અપેક્ષાએ વિચાર કરીએ, સ્મોલર સેટ લઈએ, નાના અમુક જીવો, તો બરાબર છે કે પહેલા સંસારી હતા અને પછી મુક્ત થયા. પણ બાકી અનંત જીવ, બધા જ જીવોને સમાહિત કરી લઈએ તો સંસારી જીવો પણ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે, અને મુક્ત જીવો પણ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે. એટલે બે જીવો સાયમલ્ટેનિયસલી અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાના છે. ખ્યાલ આવે છે? નહીં તો લોજિકલી એમ વિચાર આવે ને કે ભાઈ સિદ્ધ જીવો અનાદિથી કેવી રીતના હોય? એ જીવોએ પણ ક્યારેક તો પોતાનો પુરુષાર્થ માંડ્યો હશે કે નહીં? એટલે એની પહેલા ક્યારેક તો સંસારી હશે કે નહીં? વાત સમજાય છે કે જે જીવો અનાદિથી સિદ્ધ છે એમ આપણે કહીએ છીએ, તો એને એની પહેલા પણ ક્યારેક તો પોતાનો પુરુષાર્થ માંડ્યો હશે ને? કે હા, માંડ્યો હશે. એ એક જીવને આપણે પકડીએ તો એ જે પણ અનંતકાળ પહેલા એ સિદ્ધ થયા એની પહેલા એમણે પોતાનો પુરુષાર્થ માંડ્યો જ હશે. પણ બાકી અનંતાનંદ જીવોને જોઈએ તો એ જીવની પહેલા પણ કોઈ સિદ્ધ હશે જ, એ જીવની પણ પહેલા કોઈ સિદ્ધ હશે જ, એમ કરતા કરતા તમે અનાદિકાળથી જાઓ તો સિદ્ધો અનંતા જ અનાદિકાળથી છે. ખ્યાલ આવે છે? અને જેવી રીતના આપણે એમ કહીએ કે ભાઈ મહાવીર ભગવાન સિદ્ધ થઈ ગયા તો પણ આપણે હજી સંસારમાં છે. હવે સમજો આપણે સિદ્ધ થઈ જશું તો પણ બીજા કોઈ જીવ સંસારમાં રહેશે ને? એમ કરતા કરતા અનંતકાળ પછી પણ જે સિદ્ધ થાય છે તો ત્યારે એના પછી પણ કોઈક તો સંસારમાં હંમેશા હશે જ. એટલે સંસારી જીવ પણ અનાદિ અનંત છે, સિદ્ધ જીવો પણ અનાદિ અનંત છે. ખ્યાલ આવે છે? થોડું સમજાય છે? જો થોડું આગળ વધીએ, સંસારી શબ્દનો મતલબ શું છે? સંસારી કોને કહેવાય? જો અહીંયા ત્રીજો પોઈન્ટ, સંસારીનો અર્થ સ એટલે કે સારી રીતે અને સ પ્લસ રુજ સંસારી, આ શું શબ્દ છે? ધન, ધન શબ્દ છે એકચ્યુઅલી. શ્રુ ધન સરી જવું, પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી સારી રીતે સરી જવું. જે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત છે એ મુક્ત જીવ છે, અને જે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી સરી ગયો છે. હવે શુદ્ધ સ્વરૂપમાંથી સરી ગયો તો ક્યાં ગયો? કે બહારના અન્ય પદાર્થોમાં એ જીવ ગયો. પોતાના સ્વભાવથી જે સરી ગયો એ જીવ સંસારી છે. તો જો શુદ્ધ સ્વરૂપમાંથી સારી રીતે સરી જવું, ખસી જવું, તે સંસાર છે. જીવનો સંસાર પોતાના, એટલે જીવનો સંસાર સ્ત્રી પુરુષ લક્ષ્મી મકાન આદિમાં નથી વગેરેમાં નથી, તેઓ તો જગતના સ્વતંત્ર પદાર્થો છે. જીવ તે પદાર્થો ઉપર પોતપોતાની કલ્પના કરીને તે પદાર્થોને ઇષ્ટ અનિષ્ટ માને છે, તે વિકારી ભાવને જ સંસાર કહેવામાં આવે છે. ગુરુદેવશ્રી હંમેશા કહે કે જીવની વિકારી પર્યાય જ એનો, એના રાગ દ્વેષ ભાવ જ એનો સંસાર છે, બીજો કોઈ સંસાર છે જ. અમે લોકો નાના હતા ને તો અમુક કોલેજના ફ્રેન્ડ આ રીતના બેઠા હોય તો અમે વિશ્વના જે અલગ અલગ સિદ્ધાંતો છે એની ચર્ચાઓ કરતા હતા. ક્યારેક ફિલોસોફી જો હોય અલગ અલગ, તો મારો એક ફ્રેન્ડ કહેતો હતો કે વિશ્વમાં એવી એક ફિલોસોફી છે એ એવું માને કે ભાઈ મારો સંસાર કેટલો કે જેટલું મને દેખાય એટલું, એટલે મારા માટે અમેરિકા છે જ નહીં, મોજૂદ જ નથી. અમેરિકા અત્યારના હયાત જ નથી. કેમ? કેમ કે મને જેટલું દેખાય છે ને એટલું જ વિશ્વ છે. ખ્યાલ આવે ને? આ તો હવે એ તો બધી આમ કલ્પનાઓ, પણ મારે એનાથી શું પોઈન્ટ લેવો છે કે આ જીવનો સંસાર કેટલો છે કે જે એની પર્યાયમાં જે જે પદાર્થો રાગ દ્વેષ ઉત્પન્ન કરાવે છે ને એ એની પર્યાય જ સંસાર છે, અને એ બધા પદાર્થો બહારના એના નિમિત્ત છે. આજે સમજો કે આજે સૂર્યમંડળ એટલે જે ચંદ્રનો આખું નક્ષત્ર ગ્રહ મંડળ છે એનો કોઈક એક ગ્રહ છે, એ ગ્રહ પર ઉપર એક અકૃત્રિમ ચૈત્યાલય છે, એ અકૃત્રિમ ચૈત્યાલયમાં જેને બિંબ છે એને કારણે મને રાગ ઉત્પન્ન થાય છે? નથી થતો. અથવા તો એમાં કોઈ સમજો કે ભવનવાસી દેવ રહે છે, એ દેવનું કોઈ ભવન છે, એ ભવનને જોઈને મને ઈર્ષા થાય છે, નથી થતી. એટલે એ પદાર્થને કારણે મને રાગ દ્વેષના ભાવ જ નથી, એટલે મારા માટે એ પદાર્થ નિમિત્ત પણ નથી અને એવા એનો ભાવ જ નથી ને ત્યાં કોઈ. પણ મારા માટે જે અત્યારે આપણે મુંબઈમાં રહીએ છીએ, તો આપણું આ જે ઘર છે, આપણા આ જે કપડાં આદિ, આ જે સ્ત્રી પરિવાર આદિ, આ બધા આપણને ઇમિડિયેટલી રાગદ્વેષ ઉત્પન્ન કરાવનાર પદાર્થો છે. એ પદાર્થો ઉત્પન્ન કરાવે છે પણ ઉપચારની ભાષા છે, ખ્યાલ આવે ને. આપણે આ જીવ પોતાના સ્વરૂપમાંથી સરીને એમના તરફ લક્ષ્ય કરે છે તો એને રાગદ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે. એટલે જીવનો સંસાર એ પોતાના રાગદ્વેષ ભાવ અને બસ આટલા પદાર્થો જ એના નિમિત્ત, ખ્યાલ આવે છે. એટલે જે ભેદ વિજ્ઞાન કરવા માટે જે આપણને એમ કહ્યું ને કે પ્રયોજનભૂત સાત તત્વો કીધા, એ પ્રયોજનભૂત સાત તત્વોમાં પોતાને સમ્યક દર્શન પ્રગટ કરવા માટે આ વિશ્વમાં આટલા દેવ વિમાનો છે, આટલા ગ્રહ નક્ષત્ર આદિ છે, એનું ડિટેલ તમે ન પણ સમજો ને તો પણ સમ્યક દર્શન થઈ શકે. પણ આ હું જીવ તત્વ છું અને આ સામે જે દેખાઈ રહ્યું છે બધા અજીવ તત્વ છે, આ જે મને રાગાદી ભાવ થાય છે એ મને દુઃખદાયક છે, અને એ દુઃખથી જ્યાં પોતાના આત્મામાં હું લીન થાઉં તો મને સુખ ઉત્પન્ન થાય છે, આવું જ્યાં ના સમજે તો બાકીનું ગમે તે ભણેલું હોય ને એને સમ્યક દર્શન થતું નથી, ખ્યાલ આવે. એટલે જીવનો સંસાર ક્યાં છે કે પોતાના અધિકારી મર્યાદા છે. આમાં કયા શાસ્ત્રમાં કીધું છે યાદ નથી, પણ પોતાના ભાવોમાં રાગાની ભાવોની ઉત્પત્તિ થવી જ હિંસા છે. શાસ્ત્ર બોલી ગયું પુરુષાર્થ સુધી, હા, રાગાની ભાવોની ઉત્પત્તિ થવી તે જ હિંસા છે, અને રાગાની ભાવોની ઉત્પત્તિ ન થવી એ અહિંસા છે. એવી જ રીતે અહીંયા રાગાની ભાવોની ઉત્પત્તિ થવી એ જ અધર્મ છે, અને જ્યાં એ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે એ રાગાની ભાવ ઉત્પન્ન જ ન થતા ત્યાં જ એ ધર્મ છે. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, જેવો પદાર્થનો સ્વભાવ છે એ રૂપે બન્યા રહેવું, બસ એ જ ધર્મ છે. તો જીવનો સ્વભાવ શુદ્ધપણે રહેવાનો છે, શુદ્ધાત્મા છે ને, તો શુદ્ધપણે જ રહે પર્યાયમાં પણ એ જ ધર્મ છે. તો જો આપણે આ સંસાર વિશે જોયું, આગળ ફોર્થ પોઈન્ટ જોઈએ છે. હવે જો ફોર્થ પોઈન્ટમાં જે આ સૂત્રનું પોઝિશનિંગ કહે છે કે હવે અહીંયા આ સૂત્ર કેમ લખ્યું, જો સૂત્રમાં છ શબ્દ છે. આગળ જે લક્ષણની વાત કરીને આવ્યો ને આઠમા અને નવમા સૂત્રમાં, ઉપયોગ એ જીવનું લક્ષણ છે એની વાત કરીને આવ્યો. તો જો આગળ અહીંયા કહે છે સૂત્રમાં ચ શબ્દ છે. ચ શબ્દ સમુચ્ચય અને અન્વાચય એમ બે શબ્દ બે અર્થો થાય છે. આપણે ચ શબ્દ કહીએ ને આગળ કે જેવી રીતના આગળ પહેલા પણ કંઈક એના કંઈક બીજા સૂત્રમાં આ દેશ અને ચ એમ આગળના પણ બે લઈ લેવા, એવી રીતના આપણે ક્ષાયિક ભાવમાં કીધું હતું, હા, કે આગળ ક્ષાયો આગળ તમે ઔદૈહિક અને ક્ષાયિક આની વાત કરીને આવ્યા છો. હવે બાકીના જે છે દાન લાભ ભવ ઉભો બિર્યાણી ચ એમ કરીને કીધું ને, એટલે આગળના પણ લઈ લેજો. એ સમુચ્ચય વાચક છે, સમુચ્ચય એટલે ટોટલ વસ્તુ કહેવા માટે, બરાબર. અને અન્વાચય જો એમ બે છે, તેમાં અહીં અન્વાચય અર્થ બતાવવા ચ શબ્દ વાપર્યો છે. એકને પ્રધાન રૂપે અને બીજાને ગૌણ રૂપે બતાવવું એ અન્વાચય છે. એક છે ટોટલ વસ્તુને, ટોટલ કેટલી ક્વોન્ટિટી છે એને બતાવવું, એની કહેવાય સમુચ્ચય વાચક, ખ્યાલ આવે ને. અને એક એટલે કે આને ફોકસ કરવું છે અને આને હમણાં ગૌણ કરીએ છીએ તો એને અન્વાચય કહે છે. હવે જો સંસારી અને મુક્ત જીવોમાં સંસારી જીવ પ્રધાનતાએ ઉપયોગવાન છે. આગળ ઉપયોગની વાત કહીએ ને, હવે ઉપયોગ લક્ષણ, ઉપયોગ લક્ષણ એવું આપણે વાત કરી. ઉપયોગ લક્ષણ કોનું છે કે જીવનું લક્ષણ ઉપયોગ છે, બરાબર. આપણે આ પહેલા પણ વાત કરી. હવે જે અયંત સિદ્ધ ભગવાન છે એમને તો ઉપયોગ જ નથી, કેમ કે એમને તો કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. ઉપયોગ કોને કહેવાય કે વર્તમાન જ્ઞાન દર્શનનો વ્યાપાર. હવે જેને ક્ષયોપશમ જ્ઞાન હોય એને વર્તમાનનો વ્યાપાર હોય, જેને કેવળ જ્ઞાન છે એને તો પૂર્ણ ઉગાડ છે, એને શું વ્યાપાર, એને તો લોકાલોક એક જ સમયમાં ઝળકી ગયા, ખ્યાલ આવ્યો કે નહીં. પણ એમને ઉપચારથી એમને પણ ઉપયોગનું લક્ષણ કીધું છે. એજ અહીંયા આપણને કહે છે. જો સંસારી અને મુક્ત જીવોમાં સંસારી જીવ પ્રધાનતાએ ઉપયોગવાન છે અને મુક્ત જીવ ગૌણ રૂપથી ઉપયોગવાન છે એમ સૂચવવા આ સૂત્રમાં ચ શબ્દ વાપર્યો છે. ખ્યાલ આવ્યો ને? અહીંયા લખ્યું ને સંસારીનો મુક્તાશ્ચ, એટલે ચ શબ્દ સંસારી જીવોને ઉપયોગ લક્ષણ મુખ્ય છે એમ બતાવવા માટે અહીંયા કીધું. આગળનું ને આ સૂત્રનું કનેક્શન બરાબર. ઉપયોગનું અનુસંધાન સૂત્ર 8 અને 9 સાથે લીધું એમ સમજવું બરાબર. આજુ ખ્યાલ આવ્યો. હવે આગળ જઈએ. જો જીવને સંસારી દશા હોવાનું કારણ પોતાના સ્વરૂપની ભ્રમણા છે, તે ભ્રમણાને મિથ્યાત્વ કહેવામાં આવે છે. આ મિથ્યા દર્શનના સંસર્ગથી જીવને 5 પ્રકારના પરાવર્તનો થાય છે, સંસાર ચક્ર ચાલે છે. જો આ પોઈન્ટ આટલો નાનો છે, 3 લાઈનનો છે, પણ એ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એનો વિચાર કરો થોડો. આ જીવ સંસારી દશામાં શું કામ છે કે મિથ્યાત્વને કારણે છે. જે જીવ 4 ગતિમાં પરિભ્રમણ કરે છે, જો લોજિકલી વિચાર કરો તો જીવને એકેન્દ્રિય આદિ જે પર્યાયો છે એમાંથી નીકળીને જે ત્રસ પર્યાયમાં આવ્યો, એવું શાસ્ત્રનું વચન છે કે મેક્સિમમ 2000 સાગરોપમ માટે એ ત્રસ પર્યાયમાં આવે છે. સમજો કે કોઈ જીવે બહુ પુણ્ય કર્યા. આપણે હમણાં મહાવીર ભગવાનની સ્ટોરીમાં પણ લાસ્ટ ટાઈમ લીધું, તમે ખ્યાલ ધ્યાન રાખ્યો હતો કે જે મારીચીના ભાવ પછી એમને સ્વર્ગ બ્રાહ્મણનો પુત્ર, સ્વર્ગ બ્રાહ્મણનો પુત્ર એવું 4 એક વાર થયું. એના પછી સ્વર્ગના ભાવ પછી શું થયું કે ત્યાંથી સીધા એકેન્દ્રિય મળ્યા. જ્યારે જીવનું એ 2000 સાગરોપમનો કાળ પૂરો થઈ જાય તો ગમે તેટલું પુણ્ય બેલેન્સમાં હોય એનાથી કાંઈ ફરક પડતો નથી, જીવ ડેફિનેટલી એકેન્દ્રિયમાં જાય છે. કેમ કે એ મિથ્યાત્વના ઉદયથી જીવ એ એકેન્દ્રિયમાં જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે એવો વિચાર કરીએ કે ભાઈ હું પુણ્ય વધારે કરીશ તો કમસે કમ સ્વર્ગગતિ તો મળશે, પણ એની કોઈ ગેરંટી નથી. ખ્યાલ આવે છે? પુણ્ય અને પાપથી જીવના નેક્સ્ટ ભાવ નક્કી થાય છે એવું નથી. જ્યારે આયુષ્ય બંધ થાય, જે અપકર્ષ કાળ સાંભળ્યો હશે તમે કે 2/3 પતી જાય પછી આયુષ્ય બંધ પડે, એવા 8 અપકર્ષ કાળ આવે, એ સમયે જીવના જે પરિણામ હોય છે એના અનુસાર નેક્સ્ટ ગતિનો બંધ થાય છે. હવે સમજો મેજોરિટી કોઈ જીવે પુણ્યના ભાવ કર્યા હોય પણ એ જ સમયે એને પાપના ભાવ કર્યા હોય અને એને અધોગતિનો બંધ થઈ જાય, એવું બને કે? સૈનિક રાજાના જીવ છે અને જ્યારે મુનિરાજના ગળામાં સર્પ નાખ્યો અને એવા તીવ્ર પરિણામ છે ત્યારે જ આયુષ્ય બંધ પડ્યો, તો ક્યાં ગયા? નરકમાં ગયા. પછી પાછળથી તો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, તો એ ઊંધું ન કરી શકે, નરકથી દેવગતિમાં કન્વર્ટ ન કરી શકે, ન કરી શકે. ખ્યાલ આવે છે? એટલે જે જીવ આ સંસારમાં જે પરિભ્રમણ કરે છે 4 ગતિમાં, તો પોતાના પુણ્ય ઉદયથી સ્થાવરમાંથી ત્રસમાં તો આવે છે, પણ પાપના ઉદય સ્થાવરમાં જાય છે એમ નથી, મિથ્યાત્વના ઉદય સ્થાવરમાં જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જીવને મુખ્ય કારણ જે 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવવાનું એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જે કેવું કારણ છે કે જેને કારણે જીવ પાપ અને પુણ્ય કરે છે. જેવી રીતના આપણે એવું હોય ને કે ભાઈ કામ તો કોઈ બીજું કરાવતું હોય પણ આગળ ચહેરા કોના દેખાય, કે કોઈ બીજું સ્કેપ ગોટ હોય ને, કોઈ દેખાડનાર વ્યક્તિ હોય એને આગળ મૂકી દે અને પાછળથી કોઈ બીજું કાર્ય કરાવતું હોય, એવી રીતના અહીંયા આગળ દેખાવ કોનો છે? દેખાવ પુણ્ય પાપનો છે. આગળ પુણ્ય પાપ દેખાય છે પણ પાછળ કાર્ય કરાવનાર કોણ છે? મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. સિમ્પલ એક માન્યતા કે હું જીવ છું, બસ એટલું સિમ્પલ છે. જીવ માનતો નથી તો એના નિરંતર પુણ્યપાપના ભાવ ચાલ્યા કરે છે અને એ પુણ્યપાપને કારણે ભલે 4 ગતિરૂપ એને મનુષ્યગતિ દેવગતિ એવા ભાવો મળે પણ છેવટે મિથ્યાત્વના ઉદય એકેન્દ્રિય અને નિગોદમાં રહી જાય છે. કેમ કે જો આપણે હમણાં જ વાત કરીને આ નિગોદના સંખ્યા અનંત છે, અહીંયા સિદ્ધ ભગવાનની સંખ્યા અનંત છે, વચમાની સંખ્યા અસંખ્યાત જ છે, અનંત જીવો આ અસંખ્યાત પોઝિશન માટે ફાઇટ કરે છે. આપણે જેવી રીતના સીએને પાસ કરવું હોય તો જે બધા યુપીએસસી કે કોઈ એક્ઝામ હોય, પાસિંગ પર્સન્ટેજ 2%, બરાબર. 100 જણ એક્ઝામ આપતામાંથી 2 જણ પાસ કરે. અહીંયા રેશિયો જુઓ, અનંત જીવ ફાઇટ કરે છે અને પોઝિશન અસંખ્યાત જ છે, એટલે દર અનંત જીવે એક જીવ બહાર આવે છે. વિચાર કરો, હવે તમે અહીંયા લાઈનમાં ઉભા છો, જગ્યા બરબાદ કરી રહ્યા છો, આગળ જતા નથી, સિદ્ધ ભગવાન બનતા નથી, પુણ્ય પાપને મિથ્યાત્વમાં જ અટકેલા છો, તો પાછળથી કોઈ આવીને તું પાછો જા ભાઈ, હું બહાર આવું છું, ખ્યાલ આવે છે? નહીં, પોઝિશન લઈ લેશે આપણે પાછા નિગોદમાં અથવા એ કેન્દ્રીય, ખ્યાલ આવે છે? એટલે જીવ મિથ્યાત્વના કારણે આ પાછો એકેન્દ્રિયમાં પરિભ્રમણ કરે છે. હાજી ના, જો મિથ્યાત્વને અજ્ઞાન ભાવ ના કહી શકાય. અજ્ઞાન એ જ્ઞાનની પર્યાય છે. અજ્ઞાન એ છે ને, એક તો જો સમ્યક દર્શનની પહેલા જે વિપરીત જ્ઞાન છે એમાં સંશય વિપર્ય અને જે ભાષા કે દોષ જાણવાના દોષ છે, અને સમ્યક દર્શન પછી અલ્પ જ્ઞાન છે, એ તો ખાલી ઓછું છે, કેવળ જ્ઞાન નથી એ. પણ આ મિથ્યાત્વ તો વસ્તુ જ જુદી છે. આ મિથ્યાત્વ તો માન્યતાનું કામ છે. હું પોતાને જીવ નથી માનતો, અત્યારના વર્તમાનમાં આપણે બધા જીવ છે એમ જાણીએ છીએ, માનતા નથી. શાસ્ત્રમાં આવી ગયું અને આપણને અનુભવના લેવલ પર, અનુભવ એટલે એક અનુમાનના લેવલ પર ફીલ પણ થાય છે કે હા, જો આ જ્ઞાન થઈ રહ્યું છે, આ ઠંડી ગરમી અનુભવાઈ રહી છે, અવાજ સંભળાઈ રહ્યો છે, એટલે જ્ઞાનના કોટે આપણે એને અનુમાન લગાવી શકીએ છીએ કે હા, અહીંયા કોઈ જીવ છે. પણ એ જ જીવ હું છું એવું માનતા નથી, એ શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધાની વાત છે, એ માન્યતાની વાત છે, એ મિથ્યાત્વ છે. આજે જો આપણો આજે મનુષ્ય પર્યાયમાં આવીને પણ, જૈન કુળમાં આવીને ગુરુદેવશ્રીની વાણી મળ્યા પછી પણ આટલી બધી હદ સુધી આપણને અનુકૂળ અવસ્થા આવ્યા પછી પણ જીવોનો પુરુષાર્થ ક્યાં છે? કાં તો શાસ્ત્ર સ્વાધ્યાયથી જ્ઞાન વધારામાં છે, અથવા તો પોતાના ક્રોધ માન માયા લોભ આદિ પરિણામોને કંટ્રોલ કરવામાં છે. તો કાં તો જ્ઞાનમાં પુરુષાર્થ છે કે ચારિત્રમાં પુરુષાર્થ છે. અને જ્યાં શ્રદ્ધામાં પુરુષાર્થ કરવો જોઈએ, હું જીવ છું એ માનવામાં, ત્યાં કાંઈ પુરુષાર્થ જ નથી થતો, એટલે કાંઈ સાધના આગળ જ નથી વધતી. અને આ જે મિથ્યાત્વ છે તો ત્યાંનું ત્યાં જ છે, ખ્યાલ આવે છે? મિથ્યાત્વ એ સૌથી મોટો, એ આપણે કહેવાય ને, સમ્યક દર્શન એ મોક્ષ મેળની પ્રથમ સીડી છે. એવી રીતના મિથ્યાત્વ એ સંસારનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી એ છે ત્યાં સુધી બાકી બધું જ છે. પહેલો ઘડો છે, પહેલો ઘડો ઊંધો રાખે તો પેલા ઘડા ઊંધા છે. જો આગળ, જીવ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ હોય છે, તે પોતાની પાત્રતા કેળવી સત્સમાગમે સમ્યક દ્રષ્ટિ થાય છે. મિથ્યા દ્રષ્ટિરૂપ અવસ્થાને કારણે પરિભ્રમણ અર્થાત પરિવર્તન થાય છે. તે પરિભ્રમણને સંસાર કહેવામાં આવે છે. જીવ પોતાના સ્વભાવથી સરીને ચાર ગતિમાં જે પરિભ્રમણ કરે છે, એ પરિભ્રમણને પરિભ્રમણ કરો, એને પરાવર્તન કહો, એને પરિવર્તન કહો, એને જે કહેવું હોય કહો, પણ એ વસ્તુ અનાદિકાળથી ચાલતી આવે છે. જીવને પર પ્રત્યે એકત્વ બુદ્ધિના કારણે મિથ્યા દ્રષ્ટિ પણું છે. અહીંયા એકત્વ કીધું છે, પણ એ બધું લઈ લેવું, એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ બધું. જ્યાં સુધી જીવનું લક્ષ પર ઉપર હોય છે, લક્ષ એટલે એની માન્યતા, અહીંયા માન્યતા કે આ હું છું એવી માન્યતા, જ્યાં સુધી એનું લક્ષ પર હોય છે, એટલે કે પરથી મને લાભ નુકસાન થાય છે એમ માને છે, ત્યાં સુધી તેને પર વસ્તુરૂપ કર્મ અને ન કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે. જો હવે છે ને 5 પરાવર્તનની શરૂઆત કરે છે. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે કર્મ અને ન કર્મ જીવ સાથે બંધાય છે. એ ક્યારથી બંધાય છે? તો અનાદિકાળથી બંધાય છે. એ અનાદિકાળથી જે બંધાઈ ગયો છે, તો કેટલો અનાદિકાળથી, એ કેટલોનો જવાબ કેવી રીતના આપવો? તો એને માપવાનું એક સાધન, એને માપવાનું એક યુનિટ એને પાંચ પરાવર્તન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? જેવી રીતના સમયને તમારે માપવો હોય તો તમે કહો ને, હું આ મનુષ્ય ભાવમાં ઘણા કાળથી છું, પણ ઘણા એટલે કેટલા, ઘણા એટલે કેટલા. હવે સમજો, તમારી પાસે વર્ષ ઇઝ નોટ, એટલે ધેટ યુનિટ ઇઝ નોટ અવેલેબલ, તો તમે શું કહો? બસ ઘણા કાળથી છું. અથવા તમારે માપવું હોય તો તમે દિવસ રાતમાં કહી શકો કે મેં ઘણા દિવસ રાત જોયા, મેં ઘણી દિવાળીઓ જોઈ, એવું આપણે કહીએ ને. તમારી પાસે ટાઈમ અવેલેબલ જ ન હોય તો હાઉ ડુ યુ મેઝર? તો એટલે એને માપવાનું સાધન છે ટાઈમ. એ ટાઈમને પછી આપણે સેકન્ડ, મિનિટ, મહિના, વર્ષો એમાં આપણે એક્સપ્રેસ કરીએ છીએ. હવે આપણને સંસારમાં કેટલા વખતથી છે એ વર્ષોમાં કેવું હોય તો એનું તો માપ જ અજબ ગજબ. અનંત જ શબ્દ આવે, અનંતથી કાંઈ ભાવવાસન ન થાય ને. એટલે જીવને કેટલા વખતથી સંસારમાં પરિભ્રમણ કરે છે એને માપવા માટેનું કાળનો એક બહુ જ મોટો યુનિટ, એક કાળનું બહુ મોટું ડિનોમિનેશન, એને પાંચ પરાવર્તન કહેવામાં આવે છે. પાંચ પરાવર્તન એટલે કે પાંચ જુદા જુદા કાઉન્ટિંગ મેથડ્સ છે. જેવી રીતના આપણે કહીએ ને કે આપણે એક એમ કહીએ કે સમજો કે એક ઇંચ કેટલું, તો એક આંગળીના ટેરવા જેટલું, એવું આપણે કહીએ ને. અથવા તમારી ફિંગર કેટલી છે, તો તમે ઘઉંના આઠ દાણા લો. આપણે શાસ્ત્રનું છે, જવના આઠ દાણા લો અને આઠ દાણાને એક લાઇનમાં મૂકો અને જેટલું સાઈઝ થાય એને અંગુલ કહેવામાં આવે છે. આ શાસ્ત્રનું વર્ણન છે. બરાબર? એ જવના આઠ દાણાની લેન્થ એને અંગુલ કહેવાય. તો આ કોઈક ઉપમાથી સાઈઝને માપવાનું એક સાધન છે. એવી રીતના આ પાંચ પરાવર્તન છે એ કોઈક ઉપમાથી કાળને માપવાનું સાધન છે. ખ્યાલ આવ્યો ને? સમજો કોઈ અનાથી નિગોદમાં જ હોય જીવ, નિત્ય નિગોદમાં બહાર જ નથી નીકળ્યો, તો અહીંયા તો પરાવર્તનમાં આપણે જોઈશું કે અનેક બધી ગતિઓમાં ફરી આવ્યો, બધા કાળચક્રમાં એને જન્મ મરણ આદિ કર્યા. હવે તો નિગોદમાં જ છે, નીકળ્યો જ નથી, તો એને કેવી રીતના પરાવર્તન થયા? તો જો પરાવર્તન થવા માટે એ જીવે એકચ્યુઅલી ત્યાં જવું પડે એવું જરૂરી નથી. પરાવર્તન એટલે કે એ જીવ આટલા કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તો કોઈ એક રેફરન્સ જીવ લો કે રેફરન્સ જીવે જેટલા કાળમાં આટલું પરિભ્રમણ કર્યું એટલા કાળથી ઓલો જીવ ત્યાં નિગોદમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જો એ જ અહીંયા કહે છે કે આ જીવ નિત્યાત્માને કારણે આ સંસારમાં પરિભ્રમણ કરે છે. તો એ સંસારમાં પરિભ્રમણ કરવાથી એને કર્મ અને ન કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે બંધ થાય છે. આ પરિવર્તનના પાંચ ભેદો પડે છે, એ દ્રવ્ય પરિવર્તન, ક્ષેત્ર પરિવર્તન, કાળ પરિવર્તન, ભાવ પરિવર્તન અને ભાવ પરિવર્તન. એ પરિવર્તનને સંસરણ અથવા પરાવર્તન પણ કહે છે. જો બે ચાર વસ્તુ, હવે ટાઈમ તો થઈ ગયો છે, પણ બે ચાર વસ્તુ જે હું કહું, પરિવર્તન કહો કે પરાવર્તન કહો, સેમ જ છે, બે જુદા જુદા શબ્દ છે. આ પાંચને તમારે આ જ ક્રમમાં યાદ રાખવાના છે, કેમ કે ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ દે આર ઇન્ક્રીઝિંગ ઇન મેઝરમેન્ટ, એની સાઇઝ. દ્રવ્ય પરિવર્તન એ સૌથી નાનું છે, પછી ક્ષેત્ર, પછી કાળ, પછી ભાવ અને પછી ભાવ. હા, જો અહીંયા કદાચ ટાઈપિંગ મિસ્ટેક છે ના, અહીંયા બરાબર છે, ભાવ અને ભાવ ક્યાંક તો હતું. ભાવને ભાવને ઇન્ટરચેન્જ નહીં કરતા. હા, તો ફોર્થ ઇઝ, ફોર્થ શુડ બી ભાવ પરિવર્તન અને ફિફ્થ શુડ બી ભાવ પરિવર્તન. બરાબર? એ તમે કરેક્શન કરી નાખ્યું. હવે જો એ પણ જુઓ કે આ એક જે નાનામાં નાનું પરિવર્તન છે દ્રવ્ય પરિવર્તન, એ દ્રવ્ય પરિવર્તનનો કાળ પણ અનંત અનંત કાળ છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો સમજો, એક ઉત્સર્પિણી અવસર્પિણી હોય તો એની સાઇઝ 20 કોળાકોળી સાગરો હોય. બરાબર? 10 કોળાકોળી સાગર અવસર્પિણી, 10 કોળાકોળી સાગર ઉત્સર્પિણી. એક દ્રવ્ય પરાવર્તનમાં આવા અસંખ્યાતા અનંતા કળીકાળ આવી જાય છે. એક દ્રવ્ય પરાવર્તનમાં અનંત સાગરો પણ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે નાનામાં નાનું પરિવર્તન પણ અનંત કાળનું છે, પણ તો પણ એ દ્રવ્ય પરિવર્તન કરતા ક્ષેત્ર પરિવર્તનનો કાળ અનંત ગણો વધારે, ક્ષેત્ર પરિવર્તન કરતા કાળ પરિવર્તનનો કાળ અનંત ગણો વધારે, કાળ કરતા ભાવ પરિવર્તનનો કાળ અનંત ગણો વધારે, અને એનાથી અનંત ગણો કાળ ભાવ પરિવર્તનનો છે. જો જેમ જેમ આપણે આગળ વધશું કદાચ થોડુંક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સમાં આપણે થોડાક જશું એટલે આપણને ફીલ તો આવે કે શું વાત કરી રહ્યા છે. અનંત ગણો કાળ તો મેં કીધું, હવે અનંત સાગરથી કાંઈ ફીલ નથી આવતું, ખ્યાલ આવે ને? એવું કાંઈ ભાવભાષણ નથી થતું. હવે અનંત સાગર કહેતા કરતા આપણે એમ કહીએ કે જો આ ઉત્સર્પિણી અવસર્પિણી 20 કોડા કોડી છે અને આવા પણ અનંત થઈ ગયા તો થોડીક ફીલ વધારે આવે, ખ્યાલ આવે ને? જેટલું તમે વધારે એને ગણિતમાં જરાક ઉપર ઉપરથી જ આપણે સમજશું, બહુ કોમ્પ્લેક્સમાં નહીં જઈએ, પણ તો પણ થોડું ગણિત જોશું તો આપણને એનું ભાવભાષણ વધારે થશે. અને અને અધ્યાત્મમાં પણ જોઈશું કે જો આપણે આવા જે ભાવ પરાવર્તન છે ને છેલ્લા છેલ્લું એ ભાવ પરાવર્તન પણ આપણે અનંત કરી ચૂક્યા છે અત્યાર સુધી, અનાદિકાળથી એટલો સમયથી આપણે સંસારમાં રખડી રહ્યા છીએ. પણ સમ્યક દર્શન થતા જ, પહેલી જ વાર સમ્યક દર્શન થતા પછી ભલેને પડી કેમ ન જાય અંતર્મુહૂર્તમાં, આપણે જોયું ને મહાવીર ભગવાનને વિશ્વભૂતિના જીવને સૌથી પહેલી વાર સમ્યક દર્શન થયું એ જ ભવમાં ભમી ગયું, ભલેને ભમી જાય ડઝન્ટ મેટર, એક વાર સમ્યક દર્શન જીવને થયું એટલે હવે એની ક્લોક ચાલુ થઈ ગયું. અને અર્ધ પૂતગલ પરાવર્તન, પૂતગલ પરાવર્તન કહો કે દ્રવ્ય પરાવર્તન કહો, દે આર સેમ, સૌથી નાનામાં નાનું પરાવર્તન અને એ પણ અડધું, અડધા પૂતગલ પરાવર્તનમાં હવે જીવ સિદ્ધ થાય જ છે નિયમથી. એટલે એક વાર સમ્યક દર્શનની મહિમા કેટલી છે કે આ જીવના પરાવર્તન ત્યાં જ પૂરા થઈ ગયા છે, ખ્યાલ આવે છે? જો આનું એક થોડોક ગણિત પક્ષ એનું સમજણ પણ કરશું અને થોડા ભાવ પક્ષ પણ આપણે નેક્સ્ટ ટાઈમથી લઈશું. નેક્સ્ટ ટાઈમથી આપણે દ્રવ્ય પરાવર્તન સીધું ચાલુ કરશું અને હવે કન્ટેન્ટ ઘણું છે એટલે બહુ પછી રિપીટ નહીં કરીએ, થોડું આગળ વધવાની આપણે ટ્રાય કરશું. એટલે તમે થોડું સાંભળીને આવજો, પહેલેથી થોડું વાંચીને આવો. આ એક બે પેરેગ્રાફ છે દ્રવ્ય પરાવર્તનના જ, એ તમે વાંચીને આવજો તો બહુ ઇઝી પડશે. જીનવાણી હે જનવાણી ભારતી તોની જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેક મૂંડો. બોલો જીનવાણી માતનો, અનંત કૃપા નિધાન શ્રી કહાન ગુરુદેવનો, પ્રસંગમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.